અનેક મહાપુરુષો થયા એ બધાએ કોઈએ કથાનું યોગમાંથી કોઈ પોઈન્ટ લીધો, કોઈએ દ્રવ્યાનું યોગમાંથી કોઈ વિષય પકડ્યો, કોઈએ ચરણ કરણાનો યોગ, આચાર વિચારને લગતી વાતોને પ્રાધાન્ય આપ્યું અને પોતપોતાની સમજ મુજબ પોતપોતાની શક્તિ મુજબ નાના 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 વળી પાછા નવા નવા ગ્રંથોના પણ સર્જન કરતા ગયા. સાગરમાંથી નદીઓ નીકળી અને નદીઓમાંથી વળી પાછા નાના નાના ગ્રંથોના અનેક ઝરણાઓ પાછા ફૂટવા માંડ્યા. એવા અનેક ઝરણાઓ ફૂટ્યા, કેટલા મહાપુરુષો થઈ ગયા. સિદ્ધસેન દિવાકર આવ્યા તો એને પણ પોતાના જ્ઞાનના કોઈ ઝરણાઓને વહેતા કર્યા. સન્મતિ તર્ક જેવો એક અદભુત ગ્રંથ કે જેને ભારત સરકારે પણ સહયોગ આપીને ગ્રાન્ટ આપીને જેને પ્રિન્ટ કરાવ્યો છે, એવો એક તત્વજ્ઞાનનો અદભુત ગ્રંથ, જૈનાચાર્યનો ગ્રંથ, અને ભારત સરકારે એને ગ્રાન્ટ આપીને છપાવડાવે, એના પ્રસારની અંદર રસ લે, કંઈક કેવું અદભુત તત્વજ્ઞાન એમાં હશે. એવા એ મહાન સિદ્ધર્ષિ સિદ્ધસેન દિવાકર નામના આચાર્ય એક થઈ ગયા. એમણે ગ્રંથોની રચના કરી. ઉમા સ્વાતીજી આવ્યા તો એમણે એક તત્વાર સૂત્ર પ્રસમરતી વગેરે અનેક ગ્રંથોની રચનાઓ કરી. હરિભદ્ર સુરીજી આવ્યા, 1444 ઝરણાઓ એમણે વહેતા કર્યા. હેમચંદ્રાચાર્ય આવ્યા તો એને તો પોતાની કલમ એક એક ચીજ ઉપર ચલાવી. હેમચંદ્રાચાર્ય એટલે એક એવી અદભુત જ્ઞાન પ્રતિભા હતી કે તમે કોઈ વિષય એવો નહીં લાવી શકો કે જેની ઉપર હેમચંદ્રાચાર્ય પોતાની કલમ ન ચલાવી હોય. ભાષા શાસ્ત્રના ગ્રંથો બનાવ્યા, સાહિત્યના ગ્રંથો બનાવ્યા, કવિતાના ગ્રંથો બનાવ્યા, કાવ્ય રચનાઓ કરી. હા, ઘણા માણસોને એક ગેરસમજ હોય છે કે સાધુ મહારાજ તો તત્વજ્ઞાનની વાતો કરે, એમને ને કવિતાને શું લાગે વળગે, કાવ્યને ને સાધુને કઈ લાગે વળગે ભાઈ. હા, આપણો ઇતિહાસ એમ કે છે કે પૂર્વાચાર્યોએ કવિતાઓના કાવ્યોની પણ રચનાઓ કરી છે. કાવ્ય કેમ બનાવાય એના સિદ્ધાંતો, એના નિયમો, એના પણ ગ્રંથોની રચનાઓ કરી છે. છંદના ગ્રંથો બનાવ્યા છે, અલંકારના ગ્રંથો રચ્યા છે, કવિતાના ગ્રંથો રચ્યા છે, ભાષા શાસ્ત્રની રચનાઓ કરી છે, તત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા, યોગના લખ્યા, ધ્યાનના લખ્યા, આયુર્વેદના લખ્યા, મંત્રતંત્રના લખ્યા, જ્યોતિષના લખ્યા. તમે કોઈ સબ્જેક્ટ એવો લાવો કે જેની ઉપર જૈનાચાર્યોએ પોતાની કલમ ન ચલાવી હોય. આજે પણ વડોદરાની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, એ યુનિવર્સિટીની અંદર જૈનાચાર્યોના લખેલા ગ્રંથો પાઠ્યપુસ્તક તરીકે ચાલી રહ્યા છે. અને સેના એ તમને ખબર છે, નાટક શાસ્ત્ર, નાટક કેમ ભજવવું એ માટે પણ જૈનાચાર્યોએ ગ્રંથો લખ્યા છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય થયા રામચંદ્રસુરી, એ રામચંદ્રસુરીએ 108 નાટકો લખ્યા હતા અને એમણે નાટ્ય દર્પણ નામનો ગ્રંથ બનાવ્યો છે કે નાટક કેવી રીતે ભજવી શકાય, અભિનય શક્તિ કેવી હોવી જોઈએ, એના દ્વારા પણ વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ અને જગતને સારા માર્ગે દોરવાનો કેવો એક સદુપયોગ થઈ શકે છે. આ તો એક કળા છે, કળાનો દુરુપયોગ પણ હોય છે, એમ સદુપયોગ પણ હોઈ શકે છે. કઈ રીતે કરી શકાય એ માટેનો નાટ્ય દર્પણ નામનો ગ્રંથ આજે સયાજીરાવ યુનિવર્સિટીની અંદર પાઠ્યપુસ્તક તરીકે ચાલી રહ્યો છે. આવા કોઈ પણ સબ્જેક્ટની ઉપર જૈનાચાર્યોએ ગ્રંથોની રચના કરી અને એવા ગ્રંથોના ઝરણા સતત વહેતા રહ્યા. હેમચંદ્રાચાર્ય આ 800 વર્ષ પહેલા થયા, એ પછી પણ નવા નવા અનેક આચાર્યો થતા ગયા. કોઈએ કંઈક બનાવ્યું, માનતુંગ સૂરી આવ્યા તો એમણે ભક્તામરની રચના કરી, માનદેવ સૂરી આવ્યા તો એમણે શાંતિ પાઠની રચના કરી, કોઈએ સંતિકરમ સ્તોત્રની રચના કરી, કોઈએ કંઈક તો કોઈએ કંઈક, કોઈએ નાનું તો કોઈએ મોટું. અનેક ઝરણાઓ, નાની નાની નદીઓ બધી વહેતી રહી વહેતી રહી વહેતી રહી અને એમ કરતા કરતા વિક્રમની 17મી શતાબ્દી આવી. 17મી શતાબ્દીની અંદર પણ કેટલાક ઝરણાઓ વહી નીકળ્યા. ભગવાન મહાવીરના એ જ્ઞાન સમુદ્રમાંથી નીકળેલી જ્ઞાન ગંગાઓ, એ જ્ઞાન ગંગાઓમાંથી ફૂટી નીકળેલા જે અસંખ્ય ઝરણાઓ, એમાંના કેટલાક ઝરણા 17મી શતાબ્દીમાં જે વહ્યા, એમાંનું એક ઝરણું એટલે આ શાંત સુધારસ ગ્રંથ છે. આનું મૂળ ભગવાન મહાવીરની તત્વ દ્રષ્ટિમાં પડેલું છે. આ ગ્રંથ કોઈ 300 વર્ષ પહેલા થઈ ગયેલા સામાન્ય સાધુનો બનાવેલો નથી. આનું મૂળ કેન્દ્ર બિંદુ મહાવીરની સર્વજ્ઞતા છે, ઇન્દ્રભૂતિ ગૌતમનો અખૂટ જ્ઞાન ખજાનો છે અને એમાંથી નીકળેલું એક ઝરણું એટલે આ શાંત સુધારસ. આ શાંત સુધારસ ગ્રંથ આજથી લગભગ 300 વર્ષ પહેલા આની રચના થઈ છે. વિક્રમની 17મી શતાબ્દીમાં જૈન પરંપરામાં જે કેટલાક ગણના પાત્ર મહાપુરુષો થઈ ગયા, જેમના નામ આજે પણ સન્માનપૂર્વક સમગ્ર જૈન સમાજ અહોભાવથી લે છે અને જૈનેતર સમાજ પણ જેમની આ જ્ઞાન ઝરણાઓની અમીછાંત પામીને જીવનની ધન્યતાનો અનુભવ કરે છે, એવા જે કેટલાક મહાપુરુષો થઈ ગયા એમાં આનંદગંજી મહાયોગી આનંદગંજી એ વિક્રમની 17મી શતાબ્દીમાં થયા. જેમણે આધ્યાત્મિક પદોની રચના કરી છે, જે યોગી પુરુષ હતા. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એ વિક્રમની 17મી શતાબ્દીમાં થયા, જેમણે અનેક શાસ્ત્રોના સર્જન કરીને વિશ્વને એક સમન્વયનો નવો જ આદર્શ આપ્યો. એમના જ મિત્ર અને સાધ્યાયી મહોપાધ્યાય વિનય વિજયજી થયા, કે જ્યાં સાંત સુધારસ ગ્રંથના રચયિતા છે. આ નાનકડા પણ તે છતાં ગાગરમાં સાગર કહી શકાય એવા અદભુત ગ્રંથની રચના એ વિનય વિજયજી મહારાજે કરી છે આજથી 300 વર્ષ પહેલા. વિક્રમની 17મી શતાબ્દીના એ મહાન સંત હતા. યશો વિજયજી અને વિનય વિજયજી બંને મિત્રો હતા, એક જ ગુરુના બે શિષ્યો હતા. બાળ બ્રહ્મચારી હતા, નાની ઉંમરમાં દીક્ષિત બન્યા અને દીક્ષિત બન્યા પછી એ બંને જણાએ જે જ્ઞાન પ્રાપ્તિનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે, જે એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અદ્ભુત હતી એમની સાધના. એ ઇતિહાસ વાંચીએ, એમના ચરિત્રો વાંચજો ક્યારેક જો મળે તો તમને એમ લાગશે કે આપણા નજીકના જ ભૂતકાળની અંદર પણ કેવી મહાન પ્રતિભાઓ થઈ ગઈ છે. જૈન દીક્ષા સ્વીકાર કર્યા પછી જૈન ધર્મનું તળસ્પર્શી જ્ઞાન તો એમણે પ્રાપ્ત કર્યું જ, પરંતુ અન્ય દર્શનોનું પણ એમણે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સર દર્શનના એ અભ્યાસી બન્યા. વેદાંત દર્શન શું કહે છે, સાંખ્ય દર્શન શું કહે છે, વૈશેષિક દર્શન શું કહે છે, ચાર્વાક દર્શન શું કહે છે, આ એક એક દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો. અને એ ઊંડો અભ્યાસ કરવા માટે એમણે કેવા પુરુષાર્થ કર્યા છે આપણે તો એની કલ્પના પણ નહીં કરી શકીએ. આવા મહાન પ્રતિભાવંત બાળ બ્રહ્મચારી પોતાના શિષ્યોને જોઈને એના ગુરુ નય વિજયજી પણ એક ગૌરવ લેતા હતા. અને ગુરુને એવો વિચાર આવ્યો કે આવા પ્રતિભાશાળી શિષ્યોને તો સારામાં સારા તૈયાર કરવા જોઈએ, દરેક ધર્મના ઊંડા અભ્યાસી બનીને એવો કોઈક સમન્વયનો સેતુ સાધે કે જેના કારણે સાંપ્રદાયિકતાઓ, કદાગ્રહો અને અંદર અંદર લડવાની વૃત્તિઓ સમાજમાંથી ઓછી થાય અને દરેક સંપ્રદાયો મૂળભૂત તત્વજ્ઞાનને સમન્વયની ભૂમિકા ઉપર સ્વીકારીને વિકાસના માર્ગે આગળ વધે. એટલા માટે આચાર્ય મહારાજે વિચાર કર્યો કે આ મારા શિષ્યોને મારે અન્ય ધર્મનો ઊંડો અભ્યાસ કરાવવો, પણ અન્ય દર્શનોનો ઊંડો અભ્યાસ કરાવવો હોય તો એ વિષયના જે પ્રકાંડ પંડિતો હોય, એના જે તલસ્પર્શી જ્ઞાતાઓ હોય, એની પાસેથી એ અધ્યયન કરાવી શકાય. એ કેવી રીતે કરાવવું, એને માટે તો હિન્દુ ધર્મના વિદ્વાનો કાશીમાં મળે. અહીં તો ગુજરાતમાં ઉપલબ્ધ નહીં, યશો વિજયજી ગુજરાતમાં હતા. કરવું શું, એને કાશી મોકલવા પડે, વિહાર કરાવવો પડે, વિહાર પણ ઘણો બધો કષ્ટમય, વચ્ચે કઈ સગવડો આવે નહીં, એ બધી વ્યવસ્થાઓ કરવાની. ત્યાં કાશીમાં ગયા પછી પણ કોઈ જૈન ઉપાશ્રય નહીં, ઉતરવું ક્યાં, રહેવું ક્યાં, બીજી બધી વ્યવસ્થા કેવી રીતે થાય. એ પછી પંડિતો એમને એમ તો ભણાવે નહીં, એ પૈસા લે, એ પંડિતોના ખર્ચાની સગવડ કેવી રીતે કરવી. આચાર્ય મહારાજને વિદ્વાન શિષ્યો તૈયાર કરવા છે, પણ આ પ્રશ્ન મૂંઝવે છે. અને એક દિવસ ઉપાશ્રયની અંદર આ ચિંતનમાં આ વિચારમાં મૂંઝાયેલા આચાર્ય ભગવંત બેઠા છે, નય વિજયજી એમના ગુરુ, ઉદાસ ચહેરે. અને એટલામાં સવારનો સમય છે, ધનજી સુરા નામનો એક શ્રાવક ઉપાશ્રયમાં ગુરુ વંદન કરવા માટે આવે છે. વંદન કરે છે ગુરુદેવને, અને વિચારમાં ચિંતામાં કંઈક ઉદાસીમાં ખોવાયેલા જોયા, અને તરત જ પૂછે છે ધનજી સુરા શ્રાવક કે સાહેબ, આજે કેમ કંઈક આમ બહુ ચિંતામાં દેખાઓ છો? ના ના કઈ નથી. નહીં સાહેબ, આપનો ચહેરો એમ કે છે કે આપ કંઈક ઉદાસ છો, કઈક ચિંતા આપને સતાવી રહી છે, શું છે, જે હોય તે કયો. અને તે વખતે નય વિજયજી કે છે કે આ મારા બે વિદ્વાન શિષ્યો, એની પ્રતિભા, એની જ્ઞાનની જિજ્ઞાસા, એનો ભવ્ય પુરુષાર્થ, આ બધું જોઈને ગૌરવ થાય છે. અને મારી પાસે જેટલું હતું એટલું જૈન દર્શનનું જ્ઞાન તો બધું મેં આપી દીધું, સારામાં સારા તૈયાર કર્યા છે. હવે ઈચ્છા એવી થાય છે કે અન્ય દર્શનોનો પણ જો એ અભ્યાસ કરી લે તો સમન્વયનો કોઈક સેતુ સાધી શકે. એ માટે એમને કાશી મોકલવા પડે, 12 વર્ષ ત્યાં આગળ રહેવું પડે, એનું અધ્યયન કરવું પડે, એ માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડે. અમે તો સાધુ છીએ, અમારી કેટલીક મર્યાદાઓ આવી જાય છે. આ બધું કોણ કરે, આટલા ખર્ચની વ્યવસ્થા ક્યાં કરવી, સામેથી કોઈ ગ્રસ્તને પૈસાનું કેવું, એ માટે જીવવું પડતી નથી. અને ખલાસ તેજીને ટકોરો જ બસ હોય. જ્યાં આટલો ઈશારો મળ્યો, ધનજી સુરા તરત જ નતમસ્તક બનીને કહે છે કે ગુરુદેવ, એમાં આટલી બધી ચિંતા શું કરવાની, અમને પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ જો આ ભગવાનના સંઘના વિકાસમાં, સાધુઓના જ્ઞાન પ્રાપ્તિના વિકાસમાં જો કામ નહીં લાગે તો અમારી સંપત્તિને કરવાની શું. ગુરુદેવ એ લાભ મને આપો, આપે કોઈએ કહેવાની જરૂર નથી. આટલાથી માંડીને આટલો જે કંઈ પણ આનો વ્યવસ્થા ખર્ચ થાય બધો ખર્ચ હું કરીશ, આ લાભ મને જ આપો. કોઈ શ્રાવકને આપ હવે આ વાત કરતા નહીં, કોઈને પણ કંઈ ઈશારો પણ કરતા નહીં. અને આ લાભ મને મળશે તો હું મારી જાતને અહોભાગ્ય માનીશ, મને આનંદ થશે ગુરુદેવ, આપને જે ઈચ્છા હોય એવા સારામાં સારા શિષ્યો તૈયાર કરો, આમાં ક્યાં આપને આપના માટે કઈ જોઈએ છે, એ પણ સમાજ માટે જ આપે કરવું છે ને, સંઘના અને સમાજના કલ્યાણ માટે કરવું છે, ક્યાં મારા માટે તમે કંઈક માંગો છો? ગુરુદેવ બિલકુલ નિશ્ચિંત બની જાઓ. અને ઇતિહાસ એમ કે છે 300 વર્ષ પહેલાનો કે ધનજી સુરા શ્રાવકે એ દિવસે ઉપાધ્યાય યશો વિજયજી અને વિનય વિજયજી બંનેની તમામ વ્યવસ્થા કાશી સુધી મોકલવાની ગોઠવી દીધી. ત્યાં આગળ સારામાં સારા પંડિતો રોકવાની વ્યવસ્થા કરી, એના મોટા પગારો ચૂકવવાની પણ વ્યવસ્થા એમણે જ કરી. અને એ રીતે યશો વિજયજી અને વિનય વિજયજી આ બંનેનું અધ્યયન શરૂ થઈ ગયું. સારામાં સારા પંડિતોને રોકીને એ બંને અધ્યયન મેળવતા ગયા છે. અને એ રીતે આ બંનેની જ્ઞાન સાધના ચાલી રહી છે. વિજયજી અને વિનય વિજયજી ત્યાં આગળ પહોંચ્યા છે. અન્ય દર્શનોનું ઊંડું અધ્યયન કરવું છે, જ્ઞાનનો કોઈક વિશિષ્ટ ક્ષયોપશમ પ્રાપ્ત કરવો છે, એ માટે જ્ઞાનની કૃપા પ્રાપ્ત કર્યા વિના પણ ન ચાલે, જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા પણ જોઈએ. અને એ યશો વિજયજી અને વિનય વિજયજી બંને જણા પહોંચ્યા છે કાશીમાં. ગંગાના નદી કિનારે એક એમને માટે ઝૂંપડા જેવું નાનકડું મકાન બાંધી દેવામાં આવ્યું છે. અને એ ઝૂંપડીમાં રહીને સૌથી પહેલા અધ્યયન પછી શરૂ કરવું છે, પહેલા સરસ્વતીનું વરદાન મેળવવું છે, સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવી છે, કારણ કે જ્ઞાનની એ અધિષ્ઠાત્રી દેવી છે. 21 દિવસનું અનુષ્ઠાન શરૂ કરે છે સરસ્વતીની મંત્ર સાધનાનું. ગુરુએ આપેલા મંત્રનો જપ કરીને, મંત્ર સાધના કરીને સરસ્વતી પાસેથી વરદાન મેળવવું છે જ્ઞાનનો ક્ષયોપશમ પ્રાપ્ત કરવા માટેનું. અને પવિત્રતાના પુંજસમા તપ અને જપની સાધનાનો યજ્ઞ માંડીને બેઠેલા ગંગાના નદી કિનારે પલાઠી વાળીને બેસી ગયા છે. સરસ્વતીની સાધના ચાલી રહી છે. 21 દિવસની સાધના પણ શા માટે કરવી પડે આવા મહાન પુરુષોને? સાધના શરૂ થઈ ગણતરીના દિવસો જાય છે અને આમની પવિત્રતાથી, આમની નિષ્ઠાથી, આમની સદભાવનાથી પ્રભાવિત થઈને અધવચ્ચે જ સાધનાની અધવચમાં જ સાક્ષાત સરસ્વતી ત્યાં આગળ પ્રગટ થાય છે. પ્રગટ થઈને હાથ જોડીને ઉભી રહે છે, મને કેમ યાદ કરી? યશો વિજયજી તરત જ નમી પડે છે. માં, તું અમારી માતા છે, આજે માતાના આશીર્વાદ જરૂરી બન્યા છે, જ્ઞાનનો એક યજ્ઞ માંડવો છે. માત્ર જૈન દર્શનનો જ નહીં, તમામ દર્શનોનું અધ્યયન કરીને વિશ્વને એક નવો સંદેશ આપવો છે, જેમાંથી વિશ્વનો એક એક આત્મા સાચી શાંતિને પ્રાપ્ત કરી લે. અને એ માટે માતાના આશીર્વાદ જોઈએ છે. માં આશીર્વાદ આપ, આ જ્ઞાનની અમારી સાધના ક્યાંય ખંડિત ન બને. અને ઇતિહાસ એમ કે છે, યશો વિજયજીએ પોતાના ગ્રંથોની અંદર પણ એવો ઉલ્લેખ કરેલો છે આજથી 300 વર્ષ પહેલા, કે ત્યાં આગળ સાક્ષાત સરસ્વતીએ પ્રસન્ન થઈને હાથ ઊંચા કરીને એને વરદાન આપ્યું કે બસ હવે સાધના લંબાવવાની જરૂર નથી, અધ્યયનનું કામ શરૂ કરી દો, હું પ્રસન્ન છું, જાઓ તમારી સાથે રહીશ અને તમારામાંથી એવા જ્ઞાનના ઝરણાઓ ફૂટશે જે ઝરણાઓ સદીઓ સુધી આ વિશ્વના જીવોને એક કોઈક અદભુત શાંતિનો, સમાધિનો અને જ્ઞાનનો પ્રકાશ આપી જશે. સરસ્વતીનું એ વરદાન પ્રાપ્ત થયું. યશો વિજયજીએ પોતે ઉલ્લેખ કર્યો છે પોતાના ગ્રંથોની અંદર, સારદ સાર દયા કરો આપો વચન સુચંગ, તું તૂઠી મુજ ઉપરે જાપ કરત ઉપગંગ. ઉપગંગ ગંગાની નજીક એટલે ઉપગંગ કહેવાય, પ્રમુખની નજીકનો માણસ ઉપપ્રમુખ કહેવાય. એમ ગંગાની નજીકમાં બેસીને જાપ કરતા હતા. તું તૂઠી મુજ ઉપરે, તું તુષ્ટ થઈ, પ્રસન્ન થઈ, તે મને વરદાન આપ્યું. જાપ કરત ઉપગંગ, હું જયારે ગંગાના કિનારે જાપ કરતો હતો ત્યારે હે માતા તે મને વરદાન આપ્યું, તે મને વચન આપ્યું છે, એટલે હવે મને કોઈ ભય નથી. અને એ રીતે સરસ્વતીની સાધના કરીને, સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરીને યશો વિજયજી અને વિનય વિજયજીએ 12 વર્ષ દરમિયાન સુધી કાશીમાં રહીને અભ્યાસ શરૂ કરી દીધો. ત્યાંના પ્રકાંડ પંડિતો પાસે એમની જ્ઞાન સાધના ચાલી રહી છે. અને એ જ્ઞાન સાધનાનો એમનો પુરુષાર્થ અને એમનો ક્ષયોપશમ કેટલો અદભુત હશે આપણે તો માત્ર કલ્પના કરવી રહી, પણ એમના ક્ષયોપશમની ઝાંખી એક ઘટના દ્વારા આપણને મળે છે કે અભ્યાસ કરતા કરતા યશો વિજયજી અને વિનય વિજયજીને એવી એક ખબર પડી ગઈ કે એક ગ્રંથ, એક પોથી એવી છે ગુરુ પાસે કે જે બહુ અલભ્ય છે, જેની બીજી ક્યાંય પ્રત મળતી નથી, એક જ નકલ છે અને એ પોથીમાં અખૂટ જ્ઞાન પડેલું છે, પણ ગુરુ મહારાજ કોઈને એ પોથી આપતા નથી. યશો વિજયજી અને વિનય વિજયજીને એમ થઈ ગયું કે આટલું અધ્યયન કરીને એક પણ ગ્રંથ કેમ બાકી રહી જાય, બધું જ મેળવી લેવું જોઈએ. એટલે એવી વૈયાવચ કરે છે, સેવા કરે છે, ગુરુને પ્રસન્ન કરે છે. અને એક દિવસ ગુરુ પ્રસન્ન થયા છે ત્યારે કહે છે કે શું તમારી જ્ઞાન સાધના છે, હું પ્રસન્ન થયો છું, બોલો હું તમને શું આપું. ગુરુદેવ સાચે સાચ પ્રસન્ન થયા છો? હિન્દુ પરંપરાના એક પંડિત હતા, પણ જૈન મુનિ પણ જ્યાં જ્ઞાન મેળવવું છે ત્યાં અહંકાર હોય નહીં, ત્યાં નમ્ર બનીને વિવેક અને ઔચિત્ય પૂર્વક લઈ જ લેવું જોઈએ, ત્યાં ક્યારેય પણ વિવેક ચૂકાય નહીં. આ જ જોડીને કે છે, ગુરુદેવ આપે તો અમને ઘણું જ્ઞાન આપ્યું છે, અમે બીજું તો શું માગીએ આપની પાસે, પણ જો ખરેખર આપ પ્રસન્ન થયા હો, અમને એવું જાણવા મળ્યું છે કે એક ગ્રંથ આપની પાસે છે જે આપે લપેટીને સંતાડીને રાખ્યો છે, આપ કોઈને આપતા નથી. ગુરુદેવ હૃદયમાં એક વસવસો રહી જાય છે કે આવો એક મહાન ગ્રંથ અમને અધ્યયન કરવા નહીં મળે. ભાઈ એ વાત નહીં, તમે બીજું કઈ પણ માગો, ગુરુદેવ આટલી કૃપા કરો. એવા કરગરે છે નાના બાળકની જેમ. મહાન જ્ઞાનીને પણ જ્ઞાનની પીપાસા કેટલી હોય, જીવનમાં જ્ઞાન પ્રાપ્તિમાં ક્યારે પણ થાકતા નહીં, ઇતિ કર્તવ્યતા માની લેતા નહીં. અમે તો બહુ ભણી લીધું, ઘણા જ્ઞાની થઈ ગયા, હવે અમારે કઈ જરૂર નથી. આ આ વિચારે અને આ આપણી મનોભૂમિકાએ આપણા વિકાસને રૂંધી દીધો છે. જીવનમાં જીવનના અંતિમ દિવસ સુધી નહીં, અંતિમ પળ સુધી વિદ્યાર્થી થઈને જે જીવી શકે એ જ કંઈક જીવનનો સાર પામી શકે. ગુરુદેવ કૃપા કરો. એક બહુ જ્યારે વિનવણી ત્યારે ગુરુ પણ પીગળી જાય છે ના વિનયથી. ગુરુ કે છે આપું, પણ એક જ દિવસ માટે આપીશ, 24 કલાક માટે. 24 કલાકમાં તમારે પાછો એ ગ્રંથ મને પાછો આપી દેવાનો. આ લોકોને થયું કે જેટલું સાવ નથી મળતું એના કરતા એક દાડો તો મળે છે, ને ખાઈ પીવાનું બાજુ પર મૂકીને મચી પડશું, વાંચી કાઢશું આખો. ભલે ગુરુદેવ કે એક દિવસ તો એક દિવસ માટે આપો. એક દિવસ માટે ગ્રંથ લઈ ગયા, પોતાના સ્થાને જાય છે રહેઠાણ ઉપર, ત્યાં જઈને યશો વિજયજી અને વિનય વિજયજી બંને મિત્રો ચર્ચા કરે છે કે ગુરુદેવે કૃપા કરીને એક દિવસ માટે આપ્યો છે, કાલે તો આ ગ્રંથ આપણને પાછો મળશે નહીં. હવે એવું કંઈક કરવું જોઈએ, આની ઉપર તો આપણે કેટલું ચિંતન કરવું પડશે, એમાંથી કેટલા સાર તારવવા પડશે, એ કેવી રીતે આપણે કરી શકશું. યશો વિજયજી કે મને એક રસ્તો સૂજે છે, બોલ તું તૈયાર છે? બંને પાક્કા મિત્રો. તો કે હા. તો કે જો અડધું અડધું આપણે વેચી લઈએ. આ 1200 શ્લોક છે, આ પોથીની અંદર જોઈ લીધું, 1200 શ્લોક હતા. યશો વિજયજી કે છે કે મને વિશ્વાસ છે 700 શ્લોક હું કંઠસ્થ કરી લઉં શરૂઆતના, અને પાછળના 500 તું કંઠસ્થ કરી દે, અને કાલથી પછી મચી પડશું, લખી કાઢશું આપણે. તો કે હા, એ આઈડિયા સારો. અને 300 વર્ષ પહેલાનો ઇતિહાસ કહે છે કે એ દિવસે બંને જણાએ ઉપવાસ કરી દીધો કે આજે ખાવા પીવામાં પણ ટાઈમ બગાડવાનો નથી, કોઈ પ્રવૃત્તિ નહીં જોઈએ, કોઈ વાતચીત નહીં, અને સવારથી પોથી લઈને મચી પડ્યા. શરૂઆતના 700 શ્લોક યશો વિજયજી વાંચ્યા કરે છે, યાદ રાખ્યા કરે છે, વાંચ્યા કરે છે, યાદ રાખ્યા કરે છે, પાછળના વિનય વિજયજી. અને બીજે દિવસે પોથી આપવા ગયા એ પહેલા આખો ગ્રંથ બેની વચ્ચે પાર્ટનરશીપમાં કંઠસ્થ હતો બંનેને. એક દિવસમાં 700 શ્લોક કંઠસ્થ કરી શકે, એક દિવસમાં 500 શ્લોક કંઠસ્થ કરી શકે એવી મહાન પ્રકાંડ પ્રતિભા, એ પ્રતિભામાંથી વહી નીકળેલું આ જ્ઞાનનું ઝરણું આજે 4 મહિનામાં આપણને મળ્યું છે. આ વિનય વિજયજી એટલે કોઈ સામાન્ય પ્રતિભા નહોતી. અરે આનું તો મૂલ્યાંકન કરીએ એટલું ઓછું છે આ ગ્રંથનું. બીજે દિવસે ગુરુદેવને જઈને પોથી પાછી આપી દીધી. ગુરુદેવ કે વાંચી લીધો? હા ગુરુદેવ. તરત જ પાછા વળ્યા, કાગળ અને પેન લઈ લીધા અને લખવા માંડ્યા, લખવા માંડ્યા, લખવા માંડ્યા. હવે લખવામાં મચી પડ્યા. આ આપણા મહાપુરુષોએ આપણા માટે કેટલા પુરુષાર્થ કર્યા છે એની કોઈ આપણે કદર કરી શકશું ખરા? માત્ર રૂપિયા જ ગણ્યા કરશું કે આ જ્ઞાનનું કોઈ મૂલ્યાંકન આપણે કરીશું કે આ જ્ઞાન ગંગાઓ કઈ રીતે વહી નીકળી છે? એને માટે રાત દિવસ જોયા વિના આપણા મહાપુરુષોએ પુરુષાર્થ કર્યા છે. ખાવા પીવાનું મૂકીને એ આની પાછળ મચી પડ્યા છે. અને કેટલી પવિત્રતાની શક્તિ પ્રાપ્ત કરી હશે, સરસ્વતીના કેવા એક કૃપા પાત્ર બન્યા હશે કે એક દિવસમાં 700 શ્લોક કંઠસ્થ કરવા એટલે કોઈ બચ્ચાના ખેલ છે? કેટલા શાસ્ત્રોના સર્જન છે ખબર છે તમને? એ યશો વિજયજી ને વિનય વિજયજી એ જે ગ્રંથ લખવા માંડ્યો એ લખવામાં 1200 શ્લોક લખવા માટે કેટલી મહેનત કરવી પડી હશે? એના બાવડા દુખી ગયા હશે કે નહીં? ચોપડા લગતા હોય, તમારા ધંધાના ચોપડા લગતા હોય, બાવડા દુખી જતા હોય, માથું દુખી જતું, અને મહેતાજી રાખવા પડતા હોય. યશો વિજયજી ને વિનય વિજયજી એ કોઈ મહેતો નહોતો રાખ્યો, જાતે ને જાતે બધું જ. કયો પુરુષાર્થ હશે એમનો? આજના દિવસે પણ, આજના દિવસે જૈન સમાજની પાસે, ભારતના જૈન સંઘોની પાસે 20 લાખ હસ્તલિખિત પ્રતો પડેલી છે. આવી રીતે હાથથી લખાયેલા ગ્રંથો આપણને કોઈ ગૌરવ પણ છે ખરું એનું કે આપણી પાસે કયો જ્ઞાનનો વારસો પડેલો છે? આપણે તો માત્ર રૂપિયાની નોટો જ ગણવામાં અટવાઈ ગયો આપણો વણિક સમાજ. જે જ્ઞાનની પ્રતિભાઓ બ્રાહ્મણના માધ્યમોથી વહીતી એ ધર્મની અંદર જ્યારથી માત્ર વણિકોનું પ્રભુત્વ આવી ગયું ત્યારથી થોડીક તકલીફો ઊભી થઈ ગઈ. હકીકતમાં અમારો ધર્મ એ તો ક્ષત્રિયોનો ધર્મ હતો, 24 તીર્થંકરો ક્ષત્રિય હતા. એમની જ્ઞાન સમુદ્રને જીલીને એમાંથી જ્ઞાન ગંગાઓ વહેવડાવનાર 11 મુખ્ય શિષ્યો બ્રાહ્મણો હતા, એક કે વાણીઓ હતો જ નહીં. આ પાછળથી આપણે વાણીઓ ઘૂસી જાય એમાં બધા. અને વાણીઓ હોય ત્યાં પછી ગણતરી જોઈએ ને, સાતવટ જોઈશે આ ધર્મની રક્ષા માટે, ધર્મની પરંપરાઓને ટકાવવા માટે, એને વિસ્તારવા માટે ક્ષાત્રવટ જોઈશે, બ્રાહ્મણોનું બુદ્ધિધન જોઈશે, બુદ્ધિનો ઉપયોગ જોઈશે. ભગવાન મહાવીરને ચાલ્યું હતું ક્યાં નહીં, અહીં જ ચાલ્યું હતું. એ જ મારે કેવું છે કે જે વાત સાંગી છે, જેને આજે વાણિયાઓ જે જૈન સંઘની અંદર ધર્મ આરાધના કરે છે, જે શાસ્ત્રોના આધારે કરે છે, એમાંનું એકે શાસ્ત્ર એ મૂળભૂત આગમો વાણિયાએ લખેલા નથી, બ્રાહ્મણોના લખેલા છે, ત્યાંથી વાણિયાઓને ચાલે છે. આ ખોટી તકલીફ તમે લોકો, આજ તો કહું છું કે અભિમાનમાં લઈને બેસી કે અમારા વિના ક્યાં ચાલે એમ છે. અરે પૈસા વિના ચાલશે, ખાધા વિના ચાલશે, જ્ઞાન વિના નહીં ચાલે. આ દુનિયામાં જેની પાસે ખૂબ પૈસો છે, જેને ત્યાં ખાવાનું ખૂટે એવું નથી, પણ એની પાસે જ્ઞાન દ્રષ્ટિ નથી, માટે એમના જીવન અશાંતિથી ઘેરાઈ ગયા છે. અને જેની પાસે કદાચ ખાવાનું નહીં પણ જીવનની જ્ઞાન દ્રષ્ટિ હશે, એ જીવન શાંતિથી જીવી જશે. ખાવાથી નહીં જીવન જીવાય, જ્ઞાનથી જીવન જીવાશે. મૂલ્યાંકન આનું કરતા શીખો. જ્યાં સુધી સરસ્વતીનું મૂલ્યાંકન નહીં કરો, ત્યાં સુધી આ માત્ર મહાલક્ષ્મી એ કોઈ દિવસ સાચી લક્ષ્મી થવાની નથી. મહાલક્ષ્મીના આંગણે બેઠા છીએ, હવે સરસ્વતીનું પૂજન કરતા શીખવું પડશે. યશો વિજયજી અને વિનય વિજયજી એટલે સરસ્વતી પુત્રો હતા. કેવી પ્રતિભા હશે! અને એ વિનય વિજયજીએ, એ યશો વિજયજીએ આ રીતે સરદર્શનનું અધ્યયન કરીને ત્યાર પછી પાછા ફરે છે, ગુજરાતમાં આવે છે, ગુરુદેવના ચરણોમાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પરમાત્માની, પરમાત્માનો અનુગ્રહ હતો, સરસ્વતીની કૃપા હતી, ગુરુના આશીર્વાદ મળ્યા, અને યશો વિજયજી અને વિનય વિજયજીએ કલમ ચલાવી. પછી હવે શાસ્ત્રોનું સર્જન, પહેલા અધ્યયન કર્યું પછી સર્જન કરે છે હવે. અને એ સર્જનમાંથી યશો વિજયજીએ તો જે એક એક ગ્રંથોની રચના કરી છે, અદ્ભુત ગ્રંથો છે. કે છે વાણિયા વિના ક્યાં ચાલે, મારે પૂછવું છે કે વાણિયાઓને યશો વિજયજીએ કેટલા ગ્રંથો બનાવ્યા, એ ગ્રંથોની નામ પણ આવડે છે ખરા? આ તમારા ભરોસે અમે લોકોએ આ બધું મૂકી દીધું, એમાંથી તો તકલીફ ઉભી થઈ ગઈ છે. આજે યશો વિજયજીએ કેટલા ગ્રંથો બનાવ્યા, નામ દઈ શકશો તમે મને? નામ નહીં, આંકડો દઈ શકશો? શેર બજારની અંદર આજે શું ભાવ ચાલે છે એનો આંકડો આપણને ખબર છે, પણ જે મહાવીરના ધર્મના અમે શ્રાવક છીએ એવું ગૌરવ લઈએ છીએ, મહાવીરના ધર્મ પરંપરામાં નજીકમાં નજીક થઈ ગયેલા મહાપુરુષે કેટલા ગ્રંથો બનાવ્યા એના આંકડાની અમને ખબર નથી. શું આપણી કરુણતાઓ છે આ બધી, કેટલી કરુણતાઓ છે આપણી! વિનય વિજયજીએ પણ ગ્રંથોની રચના કરી, પણ યશો વિજયજીના ગ્રંથો વિદવત ભોગ્ય વધુ હતા, વિનય વિજયજીના ગ્રંથો લોક ભોગ્ય વધુ બન્યા. કારણ કે એમણે એવો જ કંઈક પ્રયત્ન કર્યો. આજે દર વર્ષે પર્યુષણ પર્વ આવે, પર્યુષણ પર્વની અંદર કલ્પસૂત્રનું વાંચન થાય, એ કલ્પસૂત્રનું જે વિવેચન વર્તમાન કાળમાં દરેક આચાર્યો વાંચે છે, એ વિવેચન આ વિનય વિજયજી મહારાજનું લખેલું છે. પર્યુષણ પર્વ આવે એટલે વિનય વિજયજીનો સહારો લેવો જ પડે અમારા લોકોએ, એમના વિના અમારા પર્યુષણના વ્યાખ્યાન થઈ ન શકે. આ એમનું મહાન દેન છે. ત્યાર પછી આયંબિલની ઓળી આવે, ચૈત્ર મહિનાની કે આસો મહિનાની, આયંબિલની ઓળીમાં શ્રીપાળ રાજાનો રાસ વંચાય છે, શ્રીપાળ અને મહિનાનું ચરિત્ર વંચાય. તમને ખબર છે એ શ્રીપાળ રાજાનો રાસ આ વિનય વિજયજી અને યશો વિજયજીએ બનાવ્યો છે. આયંબિલની ઓળીની આરાધના કરવી હોય તો એ વિનય વિજયજી વિના આપણને ચાલે નહીં. અને પર્યુષણમાં વિનય વિજયજી, આંબિલની ઓળીમાં વિનય વિજયજી, પણ તમને ખબર છે જીવન આપણું રોજનું શાંતિ ભર્યું બને એ માટેની ચિંતા પણ વિનય વિજયજીએ કરીને એમણે આ શાંત સુધારસની રચના કરી. કે આમાં કેમ જીવનમાં શાંતિ મળી શકે, અશાંતિના કારણો કયા છે, શાંતિના માર્ગો કયા છે, કયા તત્વ, કઈ તત્વ દ્રષ્ટિઓ દ્વારા વ્યક્તિના ચિત્તની અંદર શાંતિની સ્થાપના થઈ શકે, એ માટેના પ્રેક્ટિકલ મનોવૈજ્ઞાનિક ઉપાયો બતાડવાનો પુરુષાર્થ આ શાંત સુધારસ ગ્રંથમાં વિનય વિજયજીએ કર્યો. એને આપણા જીવનની ચિંતા કરી, અને હદ તો ત્યાં કરી કે એને આપણા મરણની ચિંતા કરી. માણસનું મૃત્યુ સમાધિ ભર્યું બને એટલા માટે આજે જૈન પરંપરામાં જે એક મોટા ભાગે રિવાજ છે સંસ્કારી ઘરોમાં, ધર્મિષ્ઠ ઘરોમાં, કે માણસ મરવા પડે ત્યારે એને પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવામાં આવે છે, એ પુણ્ય પ્રકાશનું સ્તવન આ વિનય વિજયજી મહારાજે રચેલું છે. જીવનની ચિંતા એણે કરી, જીવન શાંતિ ભર્યું બને, મૃત્યુ સમાધિ ભર્યું બને એ માટે પણ એને કંઈક રચના કરી ગુજરાતી ભાષામાં. આઈમ્બિલની ઓળી સારી થાય એ માટે પણ એને રાસ આપ્યો, પર્યુષણ પર્વ લેખે લાગે એ માટે સુબોધિકા ટીકા આપી. સર્વત્ર એમણે આપણી ચિંતા કરી છે, ને આપણને તો ડગલે ને પગલે આ વિનય વિજયજીનો સહારો લીધા વિના ચાલતો જ ચાલે એવું જ નથી, એવા આ વિનય વિજયજી મહારાજ આપણા પરમ ઉપકારી છે. એવા ઉપકારી મહાપુરુષનો બનાવેલો આ ગ્રંથ આપણને ચાર ચાર મહિના માટે સ્વાધ્યાય માટે આજે મળ્યો છે. બચુભાઈ અને એમના પરિવારે સકળ સંઘની ઉપર આ એક ઉપકાર કર્યો છે કે આ ગ્રંથનું વાંચન કરવાનો એક પ્રારંભ આજે કરાવ્યો છે. ચાર મહિના સુધી ચોમાસાના કેટલા દિવસો અને રોજના કેટલા માણસો ગણો, આજે માની લો કે 500 માણસની ગણતરી તમે ગણો તો, અને મહિનામાં સાત, અરે અઠવાડિયામાં 7 દિવસ આ ચાલશે રવિવાર સિવાય, તો 6 દિવસ, તો 6×50 30 એટલે અઠવાડિયાના 3000, મહિનાના 12000, ચાર મહિનાના 48000. 48000 કલાક લોકોના જે સત્સંગમાં જશે એ 48000 કલાકના સત્સંગનો લાભ એક જેવો તેવો લાભ છે, અને એવો મહાન લાભ આપણને આંતરિક રીતે વિનય વિજયજી મહારાજ અપાવશે. મૌખિક રીતે થોડા ઘણા અમે નિમિત્ત બનશું અને બાહ્ય દ્રષ્ટિએ આ પરિવાર એમાં નિમિત્ત બન્યો છે. આવા એક મહાન સત્કાર્યનો આજથી પ્રારંભ થાય છે. વિનય વિજયજી મહારાજનો આ સત્સંગ આજથી આપણે હવે શરૂ કરવાનો છે, અને એ સત્સંગ શરૂ કરતા પહેલા આવો ઉપકાર જેમણે આપણી ઉપર કર્યો છે જીવન અને મરણ સુધીનો, એવા ઉપકારની હેલી વર્ષાવનાર એ આપણા પરમ ઉપકારી વિનય વિજયજી મહારાજના ચરણોમાં આપણે પહેલા ભાવપૂર્વકની વંદના કરીશું, એમના ઉપકારનું આપણે સ્મૃતિ કરીશું, અને એ ઉપકારના સ્વીકાર સાથે એમના ચરણોમાં વંદના સાથે આ ગ્રંથનો રસાસ્વાદ આપણે આવતીકાલથી હવે શરૂ કરીશું. ગ્રંથની ભૂમિકા પૂરી થાય છે. ભગવાન મહાવીર દેવની પરંપરામાં એમના મુખમાંથી વહી નીકળેલી જે જ્ઞાન ગંગા, એ જ્ઞાન ગંગાનું એક ઝરણું એટલે આ સાંજ સુધારસ છે. આ
સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. હું જો કઈ માગું તો માગું હું પરમાત્મા, મારી શક્તિ વપરાજો પરમાર્થમાં. હું જો કઈ માગું તો માગું તપે સૂરજ યુગોના યુગોથી, એની ગરમી જગતને જીવાડે, શિય કિરણો શશી જ્યાં પ્રસારે, મીઠી નિંદરમાં જગને સુવાડે, એમ બંને પ્રકાશે કંટાળ્યા વગર, રાત દિવસ ના ભેદોને જાણ્યા વગર, મારી શક્તિ વપરાજો પરમાર્થમાં. હું જો કઈ માગું તો માગું પરમાત્મા. જ્યારે સાગર સોસાએ ખુશીથી, ત્યારે વાદળ બને છે ગગનમાં, દાણ દેવાને દુનિયાને માટે પીળાવે વેઠે છે ધરતી બદનમાં, જાતે સળગીને ખુશબુ ફેલાવે સડી, જાતે સળગીને ખુશબુ ફેલાવે સડી, એવી કુરબાની કેરી તમન્ના ભરી, એવી કુરબાની કેરી તમન્ના ભરી, મારી શક્તિ વપરાજો પરમાર્થમાં. હું જો કઈ માગું તો માગું પરમાત્મા. આપેવા પડલો વિષામો બધાને આવે થાકીને જે જે મુસાફર પાણી પીવા દે સૌને સરિતા એને મન તો બધાએ બરાબર મારા તારાના ભેદો ભૂલીને પ્રભુ સાચા ખોટાની શંકા તજીને પ્રભુ મારી શક્તિ વપરાજો પરમાર્થમાં.